કમ્પ્યુટરમાં પેજ નંબર 266 એમાં બંધ ચોથું બંધ આત્માના અજ્ઞાન રાગ દ્વેષ પુણ્ય પાપરૂપ વિકારમાં રોકાઈ જવું અટકી જવું તે ભાવ બંધ છે અને તે સમયે કર્મયોગ્ય પુદ્ગળોનું સ્વયં રૂપે બંધાવવું તે દ્રવ્ય બંધ છે અજ્ઞાન રાગ દ્વેષ પુણ્ય પાપરૂપ વિકારમાં રોકાઈ અટકી જવું એ અટકી જવું છે એ ભાવ બંધ અજ્ઞાનમાં રોકાઈ જવું મિથ્યાત્વમાં રોકાઈ જવું કે રાગ દ્વેષના ભાવે રોકાઈ જવું રાગમાં પછી અને દ્વેષમાં એટલે બંને કસાય છે ક્રોધ માન માયા લોભ એવા ભાવમાં રહેવું એ ભાવ બંધ છે તે શુભ ભાવમાં રહેવું તે અશુભ ભાવમાં રહેવું એ બધા જ આત્માના ભાવ કરતા જુદા વિરુદ્ધ ભાવ છે એટલે વિકારી ભાવ છે ભાવ ભાવ છે અને એમાં અટકી જવું એને ભાવ બંધ કર્યો આશ્રવની વાત કરી એમાં આવવું થયું જેવા ભાવ આવે છે એ આશ્રવ છે જ્યારે અહીંયા પછી એમાં રોકાઈ જવું એટલે એને લીધે થઈ અને જે આવ્યું છે એ રહી જાય છે જે અવસ્થા થઈ છે એ રહી જાય છે એટલે બંધ આશ્રવમાં અને બંધમાં સહેજ ફેર આવવું અને રોકાવું આવવું એ આશ્રવ અને રોકાવવું એ બંધ એટલે આવવાની અને રોકાવાની બે ક્રિયાને જુદી પાડી જે આવવું છે એ આશ્રવ છે એટલે જે ભાવ આવે છે તે ભાવ આશ્રવ છે અને એને નિમિત્તે જે ઉદ્ગળ કર્મ રચકણો આવે છે ઉદ્ગળ કર્મ રચકણ આવે એ દ્રવ્ય આશ્રવ થાય એ જ રીતે અહીંયા જે રોકાઈ જાય છે જે ભાવમાં રોકાવું છે એ ભાવ બંધ છે એ ભાવ બંધ છે અને એને નિમિત્તે એ જ ક્ષેત્રમાં એટલે આત્માનું જે ક્ષેત્ર છે એ જ ક્ષેત્રની અંદર આત્મા જે ક્ષેત્રમાં રહ્યો છે એ જ ક્ષેત્રમાં આકાશના એક ક્ષેત્ર તો આકાશનું છે એમાં જે કર્મના ઉદ્ગળો આવે છે સ્વયં પોતાની મેળે આવે છે પોતાના કારણે આવે છે પણ નિમિત્ત કારણ તરીકે અહીંયા ભાવ બંધ છે તો એ રીતે અહીંયા ઉદ્ગળોનું બંધાવવું થાય છે એ જ ક્ષેત્રમાં એ દ્રવ્ય બંધ છે એટલે અહીંયા કે છે કે આત્માના અજ્ઞાન રાગ દ્વેષ પુણ્ય પાપરૂપ વિકારમાં રોકાઈ જવું અટકી જવું તેને ભાવબંધ કહેવાય અને તે સમયે કર્મયોગ્ય પૂતગળોનું જે પૂતગળો કર્મરૂપે પરિણમી શકે તેવા પૂતગળો તો અનેક પ્રકારના છે અસંખ્ય પ્રકારના પૂતગળો છે જાત જાતના પ્રકારના પૂતગળો છે બધા જ પ્રકારના પૂતગળોનું બધું જ થાય એમ નથી હોતું દરેકની કોઈક વિશિષ્ટતાઓ છે જે પૂતગળો કર્મરૂપે બંધાઈ શકે તેવા પૂતગળો જ અહીંયા કર્મરૂપે બંધાય છે એટલે કર્મયોગ્ય પૂતગળોનું સ્વયં પોતાની મેળે જ સ્વતઃ પોતે જ કરે એમાં બીજું કોઈ કરે એમ નહીં સ્વતઃ જીવની સાથે એક ક્ષેત્ર વગા રૂપે એટલે કે જે ક્ષેત્રમાં આકાશના જે ક્ષેત્રમાં જીવ રહ્યો છે તે ક્ષેત્રમાં બંધાવું તે દ્રવ્ય બંધ છે તેમાં જીવનો અશુદ્ધ ભાવ તે નિમિત્ત માત્ર છે એટલે જે ભાવ કર્યો જીવે એ નિમિત્ત છે પણ પેલા પૂતગળો જે બંધાયા એ તો એનું પોતાનું કાર્ય છે અને પૂતગળો જળ છે જળ પૂતગળોને ખબર પણ નથી કે અમારે બંધાવવાનું છે શા માટે બંધાવવાનું છે કેવી રીતે બંધાવવાનું છે એ ખબર નથી કેમ કે એ જ્ઞાન કરી શકતા નથી એ જળ પૂતગળો છે એ બંધાય છે એટલે જળની ક્રિયા થાય છે તો થાય છે પણ એને નિમિત્ત મળે છે. શેનું નિમિત્ત મળે છે? જીવના અશુદ્ધ ભાવનું નિમિત્ત મળે છે. એનું બંધાવું એના કારણે થાય છે. સ્વતઃ સ્વયં અને સ્વતઃ બે શબ્દ મૂક્યા છે, પણ અહીંયા નિમિત્ત જેવું છે એ નિમિત્તને અનુરૂપ અહીંયા બંધાવું થાય છે. આ વાત જ બેસાડવાની છે. લોકોને આ વાત બેસતી નથી. આ વાતમાં બેસાડવાનું થોડુંક અઘરું છે, પણ એમ જ છે. ભગવાનના જ્ઞાનમાં એવું જ સ્વરૂપ આવ્યું છે કે પૂતગળો પોતાનું કાર્ય કરે છે, એ જડ છે અને એમાં જીવ કંઈ કરતો નથી, માત્ર એ નિમિત્ત બને છે. અને નિમિત્ત હંમેશા ધર્માસ્તિકાયવત વર્તે, એટલે એ નિમિત્ત કંઈ કરે નહીં, જે થતું હોય એને થવા દે, એ સમયે એ હાજર છે, એટલો જ એનો અર્થ છે. નિમિત્ત ખરેખર કંઈ કરે નહીં, નિમિત્ત કંઈ એક્ટિવલી કશું કરતું નથી હોતું, પણ જ્યારે જે કાર્ય થાય એ વખતે જે એ વખતે જ્યાં હાજર હોય છે તેને નિમિત્ત કહેવાય. અને એવી એ જ વસ્તુ ત્યાં હાજર હોય ને જો કાર્ય ન થાય તો એને આપણે નિમિત્ત નથી કહેતા. અશુદ્ધ ભાવ જે છે એટલે વિકારી ભાવ છે. કયા વિકારી ભાવ? રાગ દ્વેષ અને પાપ, એના જે વિકારી ભાવ છે અજ્ઞાનને કારણે આ બધું થાય છે. એ અજ્ઞાનના ભાવ, મિથ્યાત્વના ભાવ, ઊંધી માન્યતાના ભાવ, એ બધા જ ભાવ છે. એ ભાવ, એ ભાવબંધનું કારણ છે. પોતા ભાવો કરીએ અજ્ઞાન ભાવે વર્તી એનું કારણ શું? અહીંયા અજ્ઞાન પહેલું મૂક્યું છે. આત્માના અજ્ઞાન, અજ્ઞાન એટલે તમે ખોટા ભાવે વર્તો, ખોટા ભાવ કરો મનમાં, એને લીધે થઈને ભાવ બંધ થાય છે, એને લીધે થઈને કર્મ બંધાય છે. અને મિથ્યાત્વ ભાવે પરિણમવું અને મિથ્યાત્વ ભાવમાં તીવ્રતા કરવી એ તો અનંતાનુબંધીનું કારણ છે. મિથ્યા માન્યતા છે એને તમે કોઈ પણ પ્રકારે માનતા હો, કરતા હો કે કરાવતા હો કે એને અનુમોદન આપતા હો, મિથ્યા માન્યતા, ખોટી ઊંધી માન્યતાને તમે અનુમોદન આપો તો પણ એ વિકારી ભાવ થયો તમારો. અને વિકારી ભાવ થાય તો બંધનું કારણ થાય. અને એ મિથ્યા માન્યતા જે છે એને પોષવાથી તો અનંતાનુબંધી કર્મ બંધાય. એટલે કે એના પછી એવો સંયોગ આવે કે જેને લીધે થઈને તમે એની સાથે મળવાથી ફરી પાછા એવા ને એવા બંધ કર્યા જ કરો. એટલે ચારે મિથ્યા માન્યતાને સમજ્યા વિના હાય હા કરી દેવી નહીં, સપોર્ટ આપવો નહીં, એને અનુમોદના એની કરવી નહીં. કોઈ એમ કે ક્રિશ્ચિયાનિટી છે અને એની માન્યતા છે તો કે બરાબર છે, એમાં શું વાંધો છે, એમ કરીને તમે ધડ દઈને બોલી નાખો છો અને તમે એના સપોર્ટમાં ઘણી વાર બે વાત બોલી નાખો છો, તો એ એમની રીતે માને છે તો બરાબર છે. એમાં ખોટું શું છે? એક વાત તો છે જ ને, આ રીતે તો સાચું છે ને, આમ વગેરે વગેરે તમે બોલવા માંડો છો ને, પણ એ વખતે તમને એ વિચાર નથી કે તમે આવતો કે તમે મિથ્યા માન્યતા જે છે જીનવાણીમાં જે આવ્યું છે, જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી છે, જે વાત અનંત કેવળી ભગવાનોએ પોતે અનુભવ દ્વારા નક્કી કરી છે, નિશ્ચિત કરી છે અને આપણને આપી છે, એ માન્યતાથી વિરુદ્ધ માન્યતા ને પોષવી એનો અર્થ એ થાય છે કે તમને એ ઊંધી માન્યતા ગમે છે. એટલે તમને ઊંધી માન્યતા તમારી પોષાય એવા જ બંધ પડે કે જેને લીધે થઈ તમે ભવિષ્યમાં ઊંધી માન્યતા પોષ્યા કરો અને આ ચાર ગતિમાં રખડ્યા કરો. ચાર ગતિમાં રખડવાના ભાવ તો જાતે પોતે ઉભા કરે છે. એ ભાવ બંધ જે કરે છે એ જીવ પોતે કરે છે, એને કોઈ કરાવતું નથી, એને કોઈ કહેતું નથી કે તું મિથ્યા માન્યતાને સપોર્ટ કર. મિથ્યા માન્યતાને એ કોઈ કોઈક પ્રકારે સપોર્ટ કરે છે, એ માને છે, કરે છે અથવા તો અનુમોદના આપે છે. એટલે એનો અર્થ શું થયો કે એના ભાવ એવી મિથ્યા માન્યતામાં રહેવાના છે તો એને અનુરૂપ પછી બીજા એવા જ શરીર મળે છે કે જેમાં એ મિથ્યા માન્યતા કર્યા કરે છે. અને મિથ્યા માન્યતામાંથી બહાર જ્યાં સુધી આવતો નથી ત્યાં સુધી ચાર ગતિમાં રખડવાનું થાય છે. બહુ નાની નાની વાત ઉપર ધર્મની અંદર ખૂબ સ્પષ્ટતા કરવામાં આવી હોય, પણ આપણે એ તરફ લક્ષ નથી આપતા. ભાવબંધ જે થાય છે તો ભાવબંધને કેવી રીતે રોકવા? થોડીક જાગૃતિ, જરા જરા વાતમાં ખોટી વસ્તુ જે છે એને તમે અનુમોદન કરો છો એ અટકાવો. ના, જીનેશ્વરની વાણીમાં જે વાત આવી છે, આટલા આટલા તીર્થંકર ભગવાન થયા અને એ દરેક તીર્થંકર ભગવાનના વખતમાં કેટલા બધા કેવળી થયા. એક તીર્થંકર ભગવાન થાય તો એમની સાથે બીજા કેટલા તો કેવળી થાય. એ બધા કેવળ જ્ઞાની અને તીર્થંકર ભગવાનના ગણધર પણ બધા કેવળ જ્ઞાની, એટલા બધા જીવો એક સાથે, એટલે કે એક સમય પીરિયડમાં, એક ગાળામાં, એક સમય ગાળો, એ સમયની અંદર એ બધા થઈ જાય છે. જેટલું ભગવાનનું આ વખત આવ્યું છે એ સમયગાળાની અંદર કેટલા બધા કેવળ ભગવાન થાય છે, કેવળ જ્ઞાન પ્રગટ કરવાવાળા. એ બધાનું જ્ઞાન એક સરખું છે, જુદું જુદું પડતું નથી. એ બધાની માન્યતા અનુભવ દ્વારા સાચી છે તો એનો વિશ્વાસ કરવો જોઈએ કે ગમે તે માન્યતાનો વિશ્વાસ કરવો? શું સાદું સિમ્પલ લોજિક છે કે પ્રભુ આટલા બધા જીવોને કોઈ અસત્ય બોલવાનું કારણ નથી, તમને કંઈ છેતરવાનું પ્રયોજન છે નહીં, એમને તમારી પાસેથી કંઈ લેવું નથી. ઋષભદેવ ભગવાનના વખતમાં પણ એ જ માન્યતા હતી, મહાવીર સ્વામી ભગવાનના વખતમાં પણ એ જ માન્યતા હતી. ઋષભદેવ ભગવાનની સાથે રહેલા જે મુનિઓ હતા, જે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષે ગયા, એમની માન્યતા અને મહાવીર સ્વામી ભગવાનના વખતમાં જે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષે ગયા, એ બધાની માન્યતા એક સરખી જ હતી. એનો અર્થ શું? કે એ માન્યતા સાચી છે, એ કેવળ જ્ઞાનમાંથી આવેલી માન્યતા છે, એ પરમ સત્ય છે. હવે એવી માન્યતાને તમે સમજ્યા વિના, જાણે અજાણે સમજ્યા વિના, અજ્ઞાનવશ એનો વિરોધ કરો, અથવા તો એના કરતા વિપરીત માન્યતાને તમે સાચી માનો, તો તમને એવો ભાવ આશરો અને ભાવ બંધ થાય જ. અને એ ભાવ બંધ જે છે એનો બીજી રીતે સાદી ભાષામાં વિચાર કરીએ તો એ અર્થ કે તમને એવી ઊંધી ખોટી વિપરીત માન્યતા ગમે છે, એવી માન્યતા ગમે છે, તો પછી તમને બીજો ભાવ એવો જ મળે કે એમાં તમે એવી માન્યતા કરો. હું તો કર્મબંધનો એક સાદો સિમ્પલ સિદ્ધાંત સમજવા જેવો છે કે તમે જેવું અત્યારે કરો છો, જેવું ગમે છે, એવું કરવાને અનુરૂપ અનુકૂળતાઓ મળી જાય. તમે ક્રોધ કરો છો તો ક્રોધ વધારે વધારે થાય એવું સાપનું શરીર બીજા ભાવમાં મળે. તમે પ્રપંચ કરો છો તો પછી તમને બીજા ભાવની અંદર કાગડાનું શરીર મળે. પ્રપંચ કરવા માટે જે જે જાતના જ્યાં જે જે હોય છે એ પ્રમાણેની અનુકૂળતા મળે. એટલે એ રીતે વિચાર કરી આ સાદો અર્થ છે. કર્મશાસ્ત્રનો સિદ્ધાંત આખો જુદો છે, એની અંદર ઘણું બધું છે, ઘણી ડિટેલ છે. 148 પ્રકૃતિ છે, એક પ્રકૃતિ સાથે બીજી સાથે ચોથી પાંચમી, એવી રીતે બધું થઈ અને એ બંધ પડતા હોય છે. આખું કોમ્પ્લેક્સ વસ્તુ છે. પણ સાદું સમજવા માટે કે તમે જે જાતિના ભાવ કરો છો એ ભાવ તમારા ભોગવાય એ માટે થઈ અને એવા સંયોગો ઉત્પન્ન થાય છે, તો તમે એવા સુતરા ભાવ કરો કે જેમાં તમે સમ્યક દ્રષ્ટિ જે ભાવ કરતા હોય, જે માન્યતા રાખતા હોય એના કરતા વિપરીત વિરુદ્ધ માન્યતા કરો, એવા ભાવ કરો. ભગવાને જે ભાવ કર્યા છે એના કરતા વિપરીત ભાવમાં સુતરા પ્રભુ જાઓ છો, એ માન્યતાને તમે સમજા વિના શા માટે અનુમોદન કરો છો? એટલે કોઈ પણ માન્યતાઓનું અનુમોદન કરતા પહેલા બે વાર વિચાર કરો કે આપણે શું કરી રહ્યા છીએ. ઘણા લોકો એમ બોલતા હોય છે, તમે ક્યાં કંઈક કરીએ છીએ, અમે તો કોઈ પાપ કરતા નથી. પણ પ્રભુ બેઠો બેઠો તો અનુમોદના તો નિત્યાત્વ જ કરી રહ્યો છે, મોટામાં મોટું તો પાપ છે. નિત્યાત્વ જેવું બીજું મોટું કોઈ પાપ નથી. નિત્યાત્વ મોટામાં મોટું પાપ છે. નિત્યાત્વની અનુમોદના કર્યા કરવી એનાથી મોટું બીજું કોઈ પાપ નથી. આપણે જાણે અજાણે આ રીતે ભાવ બંધ કરીએ છીએ, એ ભાવ બંધને અનુરૂપ પછી એ આપણા જ ક્ષેત્રમાં જે આ આત્મા રહ્યો છે એના જ ક્ષેત્રમાં ત્રય બંધ થાય છે. આ બંધનું સ્વરૂપ છે. બંધનું સ્વરૂપ સમજવા જેવું છે કે જે દ્રવ્ય બંધ થાય છે એ તો પૂજળ છે, અને એ પૂજળ તમને કોઈ રીતે હેરાન કરનારા નથી. એ જયારે પૂજળ એનો સમય પૂરો થશે ત્યારે ખરી જાય છે, છૂટા પડી જાય છે, જે સ્કંદ બન્યા છે એ છૂટા પડી જાય છે. અને એ વખતે જે સંયોગો ઉત્પન્ન થાય છે, એટલે ફળરૂપે એ જે કઈ સંયોગો આપણને દેખાય છે એ પણ કોના ક્ષેત્રમાં થાય? જે જીવે ભાવ કર્યા હતા એના જ ક્ષેત્રમાં એને જોવા મળે એ સંયોગો. તો એ વખતે જો એ જાગૃતિ રાખે, એની સાથે નથી જોડાતો, એટલે કે સંવર કરે છે, તો એને નવો બંધ નથી પડતો. પણ એ સંયોગો સાથે જોડાય છે એટલે નવા બંધ પડે છે. વર્તમાનની અંદર જે સંયોગો આવે છે એ બધા પૂર્વે કરેલા કર્મોનું કારણ છે, એટલે પૂર્વે કરેલા ભાવનું કારણ છે. એ ભાવને કારણે ભાવ બંધ અને એને કારણે દ્રવ્ય બંધ, એટલે ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ. અને એ દ્રવ્ય બંધ જે છે એ પછી છૂટા પડે છે, એટલે અત્યારે આપણને કોઈ સંયોગો રૂપે મળે છે. સમય સમય કંઈક ને કંઈક સંયોગો આવ્યા જ કરે છે, એ આપણે કરેલા ભાવ બંધનું કારણ છે. હવે એ વખતે આપણે જે કરીએ છીએ એ નવા બંધનું કારણ છે. ઘણા લોકો મને પૂછે છે, ઘણી વાર આ પ્રશ્ન કર્યો છે, તો શું કરવું? તમારે જોબ ના કરવો, શું કરવું? આમને મળે પ્રભુ, તે જેવો બંધ કર્યો છે એ પ્રમાણે એ સંયોગો તો આવવાના છે. જોબના સંયોગો આવવાના છે, અને કારના સંયોગો પણ આવવાના છે, અને હાઉસના સંયોગો પણ તારે આવવાના જ છે. માત્ર હવે તું એની સાથે કેવી રીતે જોડાય છે એ મહત્વનું છે. એ સંયોગો તો આવવાના જ છે, એની સાથે તું એકતા બુદ્ધિ કરે છે કે એને સંભાળે લઈ લેશે, એની સાથેથી જેટલી એકતા બુદ્ધિ કરે છે, જેટલો એમાં રાગ કરે છે, એટલે જેટલી તીવ્રતાપૂર્વક એમાંથી જોડાય છે, એટલા ફરી પાછા નવા બંધ થાય છે. અને એને તું તારા ગણતો નથી, માત્ર એમ સમજે છે કે આ પૂર્વે કરેલા કર્મનું ફળ છે, એમાં મારું કંઈ કરવાપણું નથી, એ મારું કાર્ય નથી, હું ભગવાન આત્મા છું, હું ભગવાન સમાન છું, અને હું ભગવાન સમાન રહેવાનો હવે પુરુષાર્થ કરીશ. એ રીતે જો એની સાથે નથી જોડાતો તો અલ્પ બંધ પડે છે, અને જો ધ્યાનમાં ઉતરી જાય છે આત્મામાં તો બંધ પડતો જ નથી. એટલે બંધનું સ્વરૂપ કેવું છે, કઈ રીતે બંધ થાય છે એ સમજવું જરૂરી છે. કેમ કે તમે શુદ્ધ ભાવમાં નથી, જ્યાં સુધી આત્મામાં અંદરમાં ઉતરી જતા નથી ત્યાં સુધી તમને બંધ તો થવાનો ને થવાનો, આ વાત તો નક્કી છે. તમે આત્મામાં નથી સ્થિર થતા તો પછી તમને બંધ તો થવાનો જ છે. એટલે કે કોઈને કોઈ તો તમને વિભાવ ભાવ છે જ, આત્મામાં જાઓ તો શુદ્ધ ભાવ છે, આત્માની બહાર છો તો અશુદ્ધ ભાવ છે. અને અશુદ્ધ ભાવ જે છે એ આપણે આશ્રમમાં સમજાય એ પ્રમાણે બે પ્રકારે આપણે હોય છે, શુભ અથવા અશુભ તરીકે લઈએ આપણે. તો એવો કોઈક ને કોઈક ભાવ છે, જે વિભાવ ભાવ છે, તો તમને બંધ તો પડવાનો જ છે. એ શુભ પડે કે અશુભ પડે, એ પુણ્યનો પડે કે પાપનો પડે, પણ બંધ તો પડવાનો જ છે. તો એ બંધ ન પડે એ માટે થઈને તમે શું કરી શકો? આત્મામાં નથી જીવી શકતા તો પછી શું કરી શકો? તો જાગૃતિ રાખો. જાગૃતિ કેવી જાગૃતિ રાખો? તો કે તીવ્રતાપૂર્વક જે સંયોગો આવ્યા છે, જે ઉદયમાં આવ્યું છે, એની સાથે નહીં જોડાવો, એને સમભાવે લઈ લો કે ઠીક છે, આ બધું પૂર્વના કારણે થઈને થયું જ છે, એમાં હું નથી, હું ભગવાન આત્મા એનાથી લીધો છું. એ ભાવ હંમેશા રાખવાનો પ્રયત્ન કરવો. જોબ જોબને કારણે છે, જોબ થશે, પૈસા આવવાના છે, એ તો તમે પૂર્વે કરી ચૂક્યા છો, માટે આવે છે. તમે એમ માનો છો કે હું અત્યારે કરું છું માટે પૈસા આવે છે, માન્યતા કેટલી વિપરીત છે. ધર્મમાંથી આ તો સમજવાનું છે. તમે એમ માનો છો કે હું અત્યારે મહેનત કરું છું એટલે પૈસા આવે છે, પ્રભુ એમ નથી. તમે પૂર્વે જે કંઈ ભાવ કર્યા હતા, જે કંઈ સુબંધ કર્યો છે, એને કારણે એ પૈસા આવવાના છે તો આવે જ છે. હવે તમે એની સાથે હું મહેનત કરું છું ને મારે કારણે આવે છે, ને હું હોશિયાર ને હું ગાયો ને હું ઇન્ટેલિજન્ટ ને મારી મહેનતનું ફળ આવી રીતે જે માન કસાય પોષો છો એને લીધે નવા કર્મો માંગો છો, એને બદલે એ આવે છે તો આવે છે. પૂતગળ છે, પૂતગળનું કાર્ય છે, એ પૂતગળ પરમાણુ જે રીતે આવવાના છે તે રીતે આવે છે, એને મારે ભગવાન આત્માને કોઈ સંબંધ નથી. આવો ભાવ રાખી અને સરળપણે તમે જીવન જીવી શકો. જૈન જીવન કેવું, જૈન જીવન યાત્રા કેવી હોય, આવી હોય, આટલું થાય તો પછી નવા બંધ પડતા જ છે, એટલે તો અલ્પ પડે છે. એટલે પુરુષાર્થ આત્માનો રાખી અને બધું જે થાય છે તેને દ્રષ્ટા ભાવે લેવું, એમાં કર્તાપણું સ્થાપવું નહીં. કર્તૃત્વ બુદ્ધિ અને ભોક્તૃત્વ બુદ્ધિ, કર્તાપણું અને ભોક્તાપણું, આ મૂળ બંધનું કારણ થાય છે. એના કર્તાપણાને છોડી અને એને જુઓ કે આ ઠીક છે, આવ્યું છે તો આવ્યું છે, તમારી મહેનતથી નથી અત્યારે આવતું, તમે એની સાથે જોડાઓ છો અને અભિમાન કરો છો કે આ આમ કર્યું, એ આવવાનું છે, તે આવે છે પૂર્વના કારણે આવે છે. એને બદલે હું ભગવાન આત્મા છું એવા ભાવ સાથે જો પુરુષાર્થ કરવામાં આવે તો ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે, જે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, અને ભવિષ્યમાં તમને એવા જ સંયોગો પ્રાપ્ત થાય છે કે જે તમને ઉચ્ચ માર્ગમાં લઈ જનારા હોય, ઉત્કૃષ્ટ પુણ્ય થાય છે. તમે ખેતી કરો છો, અનાજ વાવો છો, તો સારું અનાજ વાવો છો, સારું બિયારણ વાવો છો, તો સારા પ્રકારનો ક્રોપ થાય છે, અને એની સાથે જે ઘાસ હોય છે એ પણ સારું હોય છે, નિરોગી ઘાસ હોય છે, એટલે કે પુણ્ય પણ એવું ઉત્કૃષ્ટ થાય. તમારા ઉત્કૃષ્ટ ભાવ હોય, આત્મામાં જવાના ભાવ હોય, શુદ્ધનો પુરુષાર્થ હોય, તો એની સાથેનું પુણ્ય ઉત્કૃષ્ટ જ હોય. તો આ બંધ સંબંધી, દ્રવ્ય બંધ અને ભાવ બંધ સંબંધી વાત થઈ. હવે પાંચમું છે સંવર. સંવરમાં અહીંયા કહે છે કે પુણ્ય પાપરૂપ અશુદ્ધ ભાવને, આશ્રવને આત્માના શુદ્ધ ભાવ દ્વારા રોકવા તે ભાવ સંવર છે, અને તદ અનુસાર કર્મોનું આવવું સ્વયં સ્વત અટકવું તે દ્રવ્ય સંવર છે. પુણ્ય પાપરૂપ અશુદ્ધ ભાવ જેની આપણે વાત કરી રહ્યા છીએ, એવા ભાવ છે એ ભાવ આશ્રવ છે, એનું અટકવું એ ભાવ બંધ છે, અને એને રોકવા એ ભાવ સંવર છે. રોકવા હોય તો કેવી રીતે રોકાય? રોકવા હોય તો તમે શુદ્ધ ભાવ દ્વારા રોકી શકો, બીજી તો કોઈ રીત છે નહીં રોકવાની. બરાબર છે? તમે રોકો કેવી? આ ભાવ આશ્રમને રોકવા એટલે કે તમને જયારે વિરુદ્ધ ભાવ આવે છે, વિરુદ્ધ એટલે કોની વિરુદ્ધ? સ્વભાવની વિરુદ્ધ, પોતાના આત્માના ભાવ જે છે એના કરતા વિરુદ્ધ પ્રકારના ભાવ આવે એને તમારે રોકવા હોય તો તમે શું કરી શકો? કે તમે સ્વભાવમાં રહો તો અન્ય ભાવમાં જવાનું થાય, પોતાના ભાવમાં રહેવામાં આવે તો અન્ય ભાવમાં જવું થાય. રોકવાનો એ જ રસ્તો છે, શુદ્ધ ભાવ દ્વારા રોકવા. હું સરસ સ્પષ્ટતા કરી છે, બીજી કોઈ રીતે રોકાય નહીં. તમે એમ કહો કે સંવર કરીએ, ઉપવાસ કરીને બેસી જઈએ એટલે સંવર થઈ જાય, એમ ના થાય. ઉપવાસ કરીએ તો શરીરની ક્રિયા છે, બેસી જવું એ પણ શરીરની ક્રિયા છે. તમારા ભાવ સાથે ને સાથે એ વખતે એવા હોવા જોઈએ, એવા કે આત્મામાં રહેવાના ભાવ હોવા જોઈએ. સંવર્તમાં તમે આત્મામાં રહેવાનો પુરુષાર્થ કરો તો સંવર્ત થાય, તો પેલા ભાવ ના આવે. તમે આજે અહીંયા દલાસમાં છો તો એનો અર્થ છે કે તમે બહાર બીજે ક્યાંય નથી. તમે સુરતમાં છો તો બીજે ક્યાંય નથી. તમે ફિનિક્સમાં છો તો એનો અર્થ ફિનિક્સમાં જ છો, બીજે ક્યાંય નથી. તમારે એક જગ્યાએ રોકાવાનું થાય તો બાકી બીજી બધી જગ્યાએથી રોકાવાનું અટકી જાય. એટલે અનેક પ્રકારના અશુદ્ધ ભાવ છે, જે શુભ હોય કે અશુભ હોય, એ બધા અશુદ્ધ ભાવો છે, એ બધા ભાવ આશરો છે. એને રોકવા માટે થઈ અને તમે માત્ર શુદ્ધ ભાવમાં જાઓ એટલે બાકી બધા જ પ્રકારના અશુદ્ધ ભાવ રોકાઈ જશે. એનું નામ ભાવ સંવર્ત. આત્માના શુદ્ધ ભાવ દ્વારા રોકવા એ ભાવ સંવર્ત. એટલે શુદ્ધ ભાવ પેલાને રોકે છે એમ નહીં, પણ તમે ક્યાં વ્યસ્ત છો, તમે ક્યાં રોકાઈ ગયા? શુદ્ધ ભાવમાં રોકાઈ ગયા. તમે શુદ્ધ ભાવમાં રોકાઈ ગયા એટલે પેલા અશુદ્ધ ભાવ તમને આવ્યા જ નહીં. એટલે સંવર્ત થયો, એ ભાવ સંવર્ત. બહુ લોજિક છે, બહુ સરસ રીતે સમજાય એવું છે. અને તદ અનુસાર તે પ્રમાણે શું થાય કે પેલા કર્મના રજકણો જે છે એ પછી આવતા નથી, એમનું સ્વયં આવવું અટકવું થતું નથી. એ દ્રવ્ય સંવર્ત. એમને નિમિત્ત મળતું નથી એટલે અહીંયા જોડાતા આવતા નથી. એમને પેલા જે બંધની અંદર નિમિત્ત મળતું હતું એવા ભાવ આશ્રવ, ભાવબંધ અને ભાવબંધને કારણે દ્રવ્યબંધ. અશુદ્ધ ભાવ નિમિત્ત તરીકે હતો, અહીંયા અશુદ્ધ ભાવ છે નહીં એટલે થતું જ નથી. એ કર્મના રજકણું જે છે એમનું એમ જ કાર્ય થવાનું છે એટલે એમ જ થાય છે, એટલે બંધાવવાનું નથી થતું. કર્મના રજકણો તો પડ્યા જ છે જગતમાં, કર્મરૂપે પરિણમે એવા પરમાણુઓનો કોઈ પાર નથી, બધે જ પડ્યા છે. પણ એમનું એવી રીતે બંધાવવું એટલે સ્વતઃ નથી થતું, એટલે એ દ્રવ્ય સંવર્ત. બહુ સરસ વાત છે. એના પછી છઠ્ઠું છે નિદ્રા. નિદ્રામાં છે કે અખંડ આનંદ શુદ્ધ આત્મ સ્વભાવના બળે આંશિક શુદ્ધિની વૃદ્ધિ. આંશિક શુદ્ધિની વૃદ્ધિ કેવી રીતે શુદ્ધિની વૃદ્ધિ થાય? કે આત્માનું જે સ્વરૂપ છે એ સ્વરૂપના બળે આંશિક શુદ્ધિની વૃદ્ધિ થાય. અખંડ આત્મ સ્વરૂપ, આત્માનું સ્વરૂપ આનંદમય છે, શુદ્ધ સ્વરૂપ છે, જ્ઞાનમય સ્વરૂપ છે, ચૈતન્યમય સ્વરૂપ છે. એ શુદ્ધ સ્વરૂપ અને એનો સ્વભાવ પણ નિર્મળ શુદ્ધપણે જ પરિણમવાનો છે. જેમ સોનું સોનાપણે જ પરિણમે છે, એમ આત્મા પણ પોતે શુદ્ધ ભાવે જ પરિણમે છે. એ મુક્ત ભાવે જ છે અને મુક્ત ભાવે શુદ્ધપણે પરિણમે છે. એના બળે, એના બળથી એના શુદ્ધિની વૃદ્ધિ થાય. અને આગળ બીજું એક લખે છે કે અને અશુદ્ધ એટલે શુભ અશુભ ઈચ્છારૂપ અવસ્થાની આંશિક હાનિ કરવી, એટલે જે શુભ અને અશુભ ભાવ થાય છે એવી ઈચ્છા જે છે એવી અવસ્થા, અશુદ્ધ અવસ્થા. અશુદ્ધ અવસ્થા એટલે શુભ અને અશુભ ઈચ્છા, એવી અવસ્થા છે એને હાનિ થવી એટલે એને એને નુકસાન થવું એટલે એ ઓછી થવી ન થવી. એ બંને વસ્તુ ભેગી થાય એટલે ભાવ નિદ્રા થાય. એ વસ્તુ એક તો શુદ્ધિની વૃદ્ધિ અને બીજું અશુદ્ધિ છે એને હાનિ પહોંચવી એટલે અશુદ્ધિ ખરી જવી, ઓછી થવી, શુદ્ધિની હાનિ પહોંચવી, એનું નામ ભાવ નિદ્રા છે. અને તેનું નિમિત્ત પામીને જળ કર્મનું અંશે કરી જવું એ દ્રવ્ય નિદ્રા છે. ભાવ નિદ્રા ક્યાં થાય છે? આત્મામાં થાય છે. અને દ્રવ્ય નિદ્રા ક્યાં થાય છે? કે કર્મના પૂજળ પરમાણુનું ખરી જવું એ દ્રવ્ય નિદ્રા છે. હવે ભાવનિર્જામાં આપણે એ વાત એ હતી કે અખંડ આનંદ શુદ્ધ આત્મસ્વરૂપના બળે આંશિક વૃદ્ધિની વૃદ્ધિ, અંશે શુદ્ધિની વૃદ્ધિ થાય. એવી શુદ્ધિની વૃદ્ધિ જ ન થાય તો ખરેખર નિદ્રા નથી. એ કેવી રીતે થાય એ સમજવાની વાત છે. એમાં પહેલું અશુદ્ધ અવસ્થાની હાનિ એને પહેલા સમજીએ, એટલે પછી પેલી શુદ્ધિની વૃદ્ધિ સમજાય. અશુદ્ધ અવસ્થા જે થાય, ઈચ્છા થાય છે, તમાશુભ ભાવ જે થાય છે, બરાબર છે, એવી ઈચ્છારૂપ જે અવસ્થા જે છે એ ઓછી થઈ જાય. એટલે શું કે પૂર્વે જે કરેલી છે એ પણ ઘટી જાય. હવે એ તો ઘટવાની જ છે. એ ઈચ્છારૂપ જે ભાવ છે એનો જે જથ્થો થયો છે ભેગો પૂર્વે કરેલી છે, એ બધાને સમયનો બંધ છે, એ અમુક સમય સુધી એ રહેવાનું છે. એટલે એ જે વખતે ભાવ કર્યા, જે તીવ્રતાથી કર્યા, ત્યારે જ એનું બંધાવાનું થયું. એ શું હતું? એ સ્થિતિબંધ હતું. એની સાથે પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુબંધ કહીએ છીએ તો એની સ્થિતિ એક નિશ્ચિત હતી. એટલે ત્યાં સુધીની એ સ્થિતિ હતી. એટલે એવો જે જથ્થો હતો એને તો સ્થિતિબંધને કારણે એનો સમય આવે એટલે જવાનું છે. સ્થિતિબંધ તો એનો પણ એ રીતે જ છે. પણ એ સ્થિતિબંધને કારણે એનું જવાનું થાય છે એ વખતે તમે નવા ભાવ કરી લો છો એટલે તમને એનો લાભ મળતો નથી. ટોટલ જથ્થો તમારો ઓછો થવો જોઈએ, એ ઓછો થતો નથી. એક બાજુ એ પેલો જવાનો ટાઈમ થાય છે, એ ઉદયમાં આવે છે, અને એની સાથે જ બીજા ભાવ એવા થાય છે. બીજા ભાવ કેમ થાય છે? કે એને અજ્ઞાન વર્તે છે માટે. એ બીજા ભાવ ન થાય તો એને નવા બંધ પડતા જ નથી. એટલે નિદ્રા થાય છે ત્યારે પિલામાં પણ એમ જ છે કે પેલા નવા કર્મ જે રૂપે નવા પુત્ર પરમાણુઓ જે છે એ બંધાતા નથી, પણ જે ખરી જવાનું છે એ તો નક્કી જ છે. દ્રવ્ય નિદ્રાનો પણ જો વિચાર કરીએ તો એવું જ છે કે પેલા પરમાણુઓ જે કર્મરૂપે બંધાયેલા છે એનો તો સમય નક્કી જ છે. એ રીતે જ એનો સમય પૂરો થતા એ છૂટા પડી જવાના છે. એટલે એવું તો દરેક સમયે સમયે એ પુદ્ગળ પરમાણુઓનું ખરી જવું તો થઈ જ રહ્યું છે, પણ એ થઈ રહ્યું છે એની સાથે નવા ભાવબંધ અને નવા દ્રવ્યબંધ આપણે કરી લઈએ છીએ. એટલે સાચા અર્થમાં એની નિદ્રા થતી નથી, એને અકામ નિદ્રા કહેવામાં આવે છે. તો સાચી નિદ્રા શું છે? તો કે સહેતુક નિદ્રા અથવા તો સકામ નિદ્રા. સકામ નિદ્રા અથવા તો સહેતુક નિદ્રા એટલે એનો અર્થ એ થાય કે પેલા કર્મોનું ખરી જવું તો થાય છે. એટલે ભાવ કર્મોનું અને દ્રવ્ય કર્મોનું તો ખરી જવું એના સ્થિતિબંધને કારણે જ થાય છે, પણ એ વખતે સંવરરૂપ અવસ્થા વર્તે છે એટલે નવા કર્મ બંધાતા નથી. સંવરરૂપ અવસ્થા વર્તે છે એટલે નવા કર્મ બંધાતા નથી. એટલે સાચા અર્થમાં એ નિદ્રા થઈ કહેવાય, એટલે એને સકામ નિદ્રા અથવા સહેતુક નિદ્રા કહેવામાં આવે. બંનેમાં, ભાવ નિદ્રામાં અને દ્રવ્ય નિદ્રામાં બંનેમાં, તો એ નવા કર્મ બંધાતા નથી. એટલે શું થયું કે પેલા કર્મનો જથ્થો ઓછો થતો ગયો, એટલે શું થયું કે અશુદ્ધિ તો ઘટતી જાય છે તો શુદ્ધ ભાગ વધતો ગયો. અશુદ્ધિ ઘટે છે એટલે શુદ્ધ ભાગ વધતો જાય, એટલે શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને અશુદ્ધિની હાનિ થાય છે, અશુદ્ધિનો ઘટાડો થાય છે. પણ આ ક્યારે બને? સંવર હોય તો. સંવર વિના એમને એમ એકલી નિદ્રા તો સમયે સમયે થયા જ કરે છે, થયા જ કરે છે. દરેક સમયે કોઈ ને કોઈ કર્મ ઉદયમાં આવે છે ને કરી જાય છે, કોઈક ને કોઈ કર્મ ઉદયમાં આવે છે ને કરી જાય છે. પણ એ વખતે જો જાગૃતિ છે અને નવા કર્મ નથી બંધાતા તો પછી એ સંવરની દશા છે અથવા તો અંશે સંવરની દશા છે. અને એ રીતે ટોટલ કર્મ ઘટે છે. આપણે સરવાળો મૂકીએ કે ભાઈ આપણને આટલા કર્મ છે, દાખલા તરીકે સમજવા માટે આપણને દાખલા તરીકે 1000 કર્મ છે, તો 1000 કર્મમાંથી આ સમયે એક કર્મ કરશું તો 999 થયા. હવે 999 થયા એ જ વખતે બીજું એક કર્મ બાંધીએ કે બીજા બે બાંધી લઈએ તો પાછા 1000 થાય કે 1001 થાય. પણ જો નવું ન બાંધીએ તો 999 થાય. હવે બીજો સમય આવ્યો, પાછું એક કર્મ ઘટ્યું, વળી સમય આવ્યો, બીજા 5 કર્મ ઘટ્યા. તો આ રીતે આપણે ઘટતા ઘટતા 900 કર્મ થઈ ગયા. પણ એ દરેક વખતે આપણે જો નવું કર્મ ન બાંધીએ તો ટોટલ જથ્થો કેટલો થયો? ઓછો થયો. એટલે શુદ્ધિ વધી અને અશુદ્ધિ હતી એ ઘટી. પણ એ ક્યારે થાય? કે સાથે સંવર હોય તો. એટલે સંવર વિના નિદ્રા જે થાય એ નિદ્રા કોઈ કામની નથી. કેમ કે બીજું આધીન લો છો તમે, જથ્થો એટલો ને એટલો જ રહે અથવા તો વધી પણ જાય, પણ સંવર સહિત હોય નેજરા તો જ એ સાચી નેજરા છે. એ વિનાની નેજરા છે એના ઉદયને કારણે સ્થિતિ બંધને કારણે થયા જ કરવાની છે. તો કર્મનો એ ઉદ્ગવનો એવો સ્વભાવ છે ને, કર્મ પણ એ રીતે જ બંધાયું છે, એટલે તો જવાનું જ છે, તો થવાનું જ છે. પણ નવા કર્મ ન બંધાય તો જ એ વસ્તુ શક્ય બનશે. એટલે અહીંયા આપણે વર્ણન જયારે કરીએ ત્યારે બંધ પછી સંવર પછી નિદ્રા અને મોક્ષ કેમ લઈએ છીએ, પણ ખરેખર જોવા જઈએ તો શું છે કે નિદ્રા થાય છે અને એ વખતે જો તમે સંવર રાખો છો, અત્યારે એક કર્મ ઉદયમાં આવ્યું છે એટલે એની નિદ્રા થાય છે, એ ખરી જાય છે, એ વખતે તમે સંવર રાખો છો તો એ સાચી નિદ્રા થાય છે. એટલે નિદ્રા તો ખરેખર પહેલા થાય છે, અને સંવર જે છે એ નિદ્રા થાય છે એ જ વખતે જો તમને સંવર વર્ષે તો જ તમને સાચી નિદ્રા થાય. એટલે સંવર અને નિદ્રા સાથે હોય. એટલે હવે આપણે સમજીએ કે તપ કરવાથી નિદ્રા કેવી રીતે થાય. બાહ્ય તપ કરવાથી નિદ્રા થાય નહીં, બાહ્ય તપ કરવાથી કોઈ રીતે નિદ્રા ન થાય. બાહ્ય તપમાં આત્મામાં આપણે જતા નથી, એને બદલે આપણે તો ભાવમાં રહીએ છીએ, કોઈક ને કોઈક અશુદ્ધ ભાવ રૂપે જ રહીએ છીએ, એટલે નિદ્રા થાય નહીં. નિદ્રા જે થાય તે કેવી નિદ્રા થાય, એ અકામ નિદ્રા થાય. એ તો તમે વ્રત તપ કરો કે ના કરો એ તો છતી હોય એમ થયા જ કરે છે, પણ તમે સંવર રૂપે વર્તો છો એટલે એવું તપ છે તો જ તમને નિદ્રા થાય. એટલે સંવર રૂપે વર્તવું એટલે અભ્યંતર તપ. સંવર જે છે એ ક્યારે થાય, અભ્યંતર તપની અંદર એ સંવર વર્તે. અભ્યંતર તપ એ શું છે કે આત્મામાં જવાનો પુરુષાર્થ છે. આત્મામાં તમે સ્થિરતા કરીને રહી જાઓ છો અને પછી બાહ્યમાં તમે આખો દિવસ એ જ પુરુષાર્થ કરો છો, તમે ઉપવાસ થઈ જાય છે તમારું સહજ રીતે, ઔષધ સહજ રીતે થઈ જાય છે, ત્યારે તમને ખૂબ નિદ્રા થાય છે. કેમ ખૂબ નિદ્રા થાય છે તો કે આખા દિવસના જેટલા કર્મ ઉદયમાં આવ્યા એ બધા ઉદયમાં આવીને ખરી ગયા અને તમે એક પણ નવું કર્મ બાંધ્યું નહીં, તમે સંવરમાં રહ્યા, એટલે નિદ્રા છે, એટલે ખૂબ નિદ્રા છે. એટલે અંતરંગ તપ છે એ નિદ્રાનું કારણ છે, નહીં કે બાહ્ય તપ. બાહ્ય તપથી નિદ્રા થાય એમ ને, બાહ્ય તપથી તો શુભ એ વખતે શુભ ભાવ છે, શુભ રાગ છે, એટલે શુભનો બંધ પડે, અને કેટલીક વખતે તો શુભ કરતા અશુભનો બંધ વધારે પડે. જેટલો શુભનો પડે એની સાથે વધારે અશુભનો પડે. કેમ કે આપણે બધાને કહીએ 25 માણસને, આજે મારે ઉપવાસ છે, આજે મારે ઉપવાસ છે, હવે કાલ સવારે તમારે પારણ કરવું છે અને પછી રાબ બનાવી પીવી છે, એમાં શું થયું, પાપ થયું, પાપના ભાવ થયા. એટલે દેખાદેખી આપણે જેમ કરીએ કે ભાઈ ડોક્ટરને જોઈએ ને એ અપ્રોન પહેરીને સ્ટેથોસ્કોપ લટકાવીને ફરતો હોય ને ગમે તે માણસ એ જ રીતે અપ્રોનને સ્ટેથોસ્કોપ લગાવે એટલે કે ડોક્ટર થઈ જતો નથી. એવી રીતે જયારે મુનિ પોતે જ્ઞાતની અવસ્થામાં છે અને પોતે આહાર નથી લેતા અને એક જ સ્થાનમાં રહે છે, એટલે આપણે એમ કહીએ છીએ કે મુનિને પોષક છે, તો આપણે પણ એ જ રીતે એ સ્થાનમાં સમજ્યા વગર અંતરમાં ગયા વગર બેસી જઈએ, થાય એ નહીં, એટલે આપણે પણ એમ માનીએ કે અમને પણ છે. શું થયું, એ ફક્ત દેખાદેખી થઈ, અંતરંગ દશા મુનિને જાણતા નથી. અને અંતરંગ દશા જાણ્યા વગર આપણે જે પોષક કરીએ તો શું થયું, બહુ બધો શુભ ભાવ થયો. એટલે અંતરંગ દશા છે એ તપ છે તે મહત્વનું છે. અને એમાં આપણે તપની વ્યાખ્યામાં જે અહીંયા લાગુ પાડીએ તો શું છે, ઈચ્છા નિરોધ તે તપ. એટલે અહીંયા શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધ ભાવ છે ઈચ્છારૂપ, એની આંશિક હાનિ એટલે ઈચ્છા ઉત્પન્ન ન થવી એ ભાવ નિદ્રા છે, અહીંયા બરાબર બેસે છે. તો નિદ્રાનું સ્વરૂપ આ પ્રકારે છે. નિદ્રાનું સ્વરૂપ જે છે તે સંવરની સાથે નિદ્રા છે, સંવર વિના નિદ્રા હોઈ શકે જ નહીં. હવે સાતમું છે તે મોક્ષ. અશુદ્ધ અવસ્થાનો સર્વથા સંપૂર્ણ નાશ થઈ આત્મા પૂર્ણ શુદ્ધ પર્યાયનું, આત્માના પૂર્ણ શુદ્ધ પર્યાયનું પ્રગટ થવું તે ભાવ મોક્ષ. અને તે સમયે પોતાની યોગ્યતાથી દ્રવ્ય કર્મોનો આત્મ પ્રદેશોથી અત્યંત ભાવ થવો તે દ્રવ્ય મોક્ષ. અશુદ્ધ અવસ્થા ઘટતી જાય છે, નિંદામાં આપણે જે રીતે જોયું કે અશુદ્ધતા ઘટતી જાય છે, ઘટતી જાય છે, ઘટતી જાય છે, અને ઘટતા 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 એ સંપૂર્ણ નાશ થઈ જાય એટલે આત્માની પૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રગટ થઈ. શુદ્ધતા વધતી ગઈ, અશુદ્ધતા ઘટતા 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 કોઈ પણ પ્રકારની અશુદ્ધતા રહી જ નહીં એવી અવસ્થા છે એને ભાવ મોક્ષ થયો છે. એટલે શુદ્ધ પર્યાયનું પ્રગટ થવું તે ભાવ મોક્ષ છે. કેવળ જ્ઞાન થાય ત્યારે શુદ્ધ પૂર્ણ રીતે શુદ્ધ એવી પર્યાય ઉત્પન્ન થાય છે. કેવળ જ્ઞાન કેવળ દર્શન અનંત ગુણો છે, હું પૂર્ણપણે પ્રગટ થવું એવી દશા થાય છે. એ વખતે આપણે એમ બોલીએ છીએ કે ચાર ઘાતી કર્મોનો નાશ કરી અને કેવળ જ્ઞાન થયું. પ્રભુ એમ નથી, ઘાતી કર્મો જે છે એ દ્રવ્ય કર્મ જે છે એ તો એની મેળે જવાના જ છે, પણ આત્માની એ શુદ્ધિની વૃદ્ધિ થતા થતા એ દશા પ્રગટ થઈ છે. ત્યાં એમ લેવાનું છે કે આત્મા એ પોતાનો પુરુષાર્થ એવો જ કર્યો કે પોતે શુદ્ધ ભાવમાં જ રહ્યો, શુદ્ધ ભાવ અશુભ ભાવ છોડીને પોતે શુદ્ધ ભાવમાં પૂર્ણતા એ પહોંચ્યો. એટલે હવે કોઈ ભાવકર્મ રહ્યા જ નથી, શુદ્ધિની વૃદ્ધિ પૂર્ણપણે થઈ ગઈ અને અશુદ્ધિનો પૂર્ણપણે નાશ થયો. એ દશા છે, તે ભાવ મોક્ષની દશા છે, કેવળ જ્ઞાનની દશા છે. પછી ભલે ચાર અગાતી કર્મ બાકી રહ્યા છે, પણ એથી કંઈ એને બીજું નુકસાન નથી. હવે એને બીજા એવા ભાવ થવાના નથી કે તે વખતે જે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે તે ભાવ મોક્ષની દશામાં એને પૂર્ણતાએ શુદ્ધિ કરી લીધી છે, એટલે હવે એના ભાવ શુભ ભાવ થવાના નથી કે અશુભ ભાવ થવાના નથી. એ શુદ્ધ ભાવમાં પૂર્ણપણે સ્થિત થઈ ગયા છે, સ્થિરતા કરી લીધી છે, શુદ્ધ ભાવમાં સ્થિરતા કરી લે છે. આત્માનો જેવો સ્વભાવ ભાવ છે એવા ભાવે એ પરિણમી રહ્યા છે અને એમાં જ એ સ્થિર થઈ ગયા છે, એમાંથી બહાર આવવું થતું નથી. એ ભાવ મોક્ષની દશા છે. હવે આવું થયું છે ત્યારે કે છે કે તે સમયે પોતાની યોગ્યતાથી દ્રવ્ય કર્મનો આત્મપ્રદેશોથી અત્યંત અભાવ થવો. પોતાની યોગ્યતા એટલે દ્રવ્ય કર્મ જે છે, પુદ્ગળ કર્મો જે છે, એ પોતાની એવી યોગ્યતાથી કે પોતે ત્યાંથી એ છૂટા પડી જાય છે. અત્યંત અભાવ થયો એટલે બિલકુલ ત્યાં રહેતા નથી. એટલે એ વખતે એવું જ થાય છે, કર્મના રજકણોનું એવું જ થાય છે. એટલે એ દ્રવ્ય મોક્ષ છે. હવે એવું દ્રવ્ય મોક્ષની વાત જયારે છે ત્યારે બાકી રહેલા જે ચાર અગાતી કર્મ છે એ જયારે ચાલ્યા જાય છે ત્યારે ખરેખર કહેવામાં આવે કે એ દ્રવ્ય મોક્ષ છે, નિર્વાણ થયું અને દ્રવ્ય મોક્ષ થયું. તો એની મેળે જ જાય છે, એના માટે કંઈક બીજો પુરુષાર્થ કરે છે પ્રભુ એમ નથી. અત્યારે સિમંદર પ્રભુનો ભાવ મોક્ષ કહેવાય. સિમંદર સ્વામી, યુગમંદર સ્વામી, શ્રી ભાવુ સ્વામી, સુભાવુ સ્વામી, ચંદ્રભાવુ સ્વામી, ચંદ્રાનંદ સ્વામી, પુષ્પાનંદ સ્વામી, આ બધા વિશ્વતંત્ર ભગવાન અત્યારે મહાવીર ક્ષેત્રમાં બિરાજે છે, તો એ બધાનો ભાવ મોક્ષ છે. અને ચાર અઘાતી કર્મ એમને બાકી રહ્યા છે. ચાર અઘાતી કર્મ એમને બાકી રહ્યા છે. કયા? નામ ગોત્ર, આયુષ, આયુષ નામ ગોત્ર અને વેદની, એ બાકી રહ્યા છે. એ પણ હવે એની મેળે જ કરી જવાના છે. એમાં કઈ પ્રભુએ બીજો પુરુષાર્થ કરવાનો છે જ નહીં, કેમ કે પ્રભુ તો પોતાના અંતરમાં હવે તો સ્થિર થઈ ગયા છે. પ્રભુનો પુરુષાર્થ હવે કોઈ બીજો બાકી રહ્યો જ નથી. પેલા તો એની મેળે એનો સમય થશે એટલે ખરી પડવાના જ છે. એટલે ખરી પડશે એટલે આ શરીર સાથેનો જે સંયોગ છે એ ચાલે જશે, એટલે એ આત્મા ત્યાંથી નીકળી અને સિદ્ધ શિલા ઉપર બિરાજી જશે. એટલે સિમંદર પ્રભુ અત્યારે જોવા જઈએ તો ભાવ મોક્ષની અવસ્થામાં છે અને એમનું કેટલું મોટું આયુષ્ય છે, 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે. સમજો છો? 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે. એટલે અહીંયા વિષ્ણુ તીર્થંકર મુનિ સુવ્રત સ્વામી ભરત ક્ષેત્રમાં બિરાજતા હતા ત્યારથી સિમંદર પ્રભુ છે. અને અહીંયા ભરત ક્ષેત્રમાં આવતી 24 ના 13માં તીર્થંકર થશે ત્યાં સુધી સિમંદર પ્રભુનો દેહ રહેવાનો છે. એટલે એ ચાર અગાતી કર્મ સહિત પ્રભુનું ત્યાં રહેવું થશે ભાવ મોક્ષ દશામાં. અને પેલા કરી જશે ત્યારે એ સમય આવશે ત્યારે કરી જશે, પણ પ્રભુ તો આનંદમાં જ. એટલે આ રીતે ભાવ મોક્ષ અને ભવ્ય મોક્ષ. હવે અહીંયા બે રીતે વાંચી લઈએ અને પછી આપણે આજનો સાધ્ય પૂરો કરીએ. એમાં આશ્લેષ્મ 7 તત્વોમાં પહેલા 2 તત્વો જીવ અને અજીવ એ દ્રવ્યો છે એ આપણે જાણીએ છીએ, અને બીજા 5 તત્વો તેમના જીવ અને અજીવના સંયોગી અને વિયોગી પર્યાયો વિશેષ અવસ્થા હોય. સંયોગી પર્યાયો એટલે એ અજીવ સાથે સંયોગ, પુત્ર સાથે સંયોગને કારણે કર્મરૂપ છે એટલે આશ્રવ છે, બંધ છે, એ સંયોગી અવસ્થા છે. અને સંવર, નિદ્રા અને મોક્ષ છે એ વિયોગી, એટલે પુનઃ વિયોગ છે. એના પુત્રનો વિયોગ છે એટલે ભાવકર્મનો વિયોગ છે, દ્રવ્ય કર્મનો વિયોગ છે. એટલે બીજા 5 તત્વો તેમના જીવ અને અજીવના સંયોગ છે અને વિયોગી પર્યાયો વિશેષ અવસ્થા છે. આશ્રવ અને બંધ તે સંયોગી પર્યાય છે, તથા સંવર, નિદ્રા અને મોક્ષ તે જીવ અજીવના વિયોગી પર્યાય છે. જીવ અને અજીવ તત્વો સામાન્ય છે અને બીજા 5 તત્વો પર્યાયો હોવાથી વિશેષ પણ કહેવાય છે. આ જે તત્વો છે એ દ્રવ્ય છે અને બીજા જે છે તે પર્યાય છે, એટલે એને વિશેષ કહેવાય છે. કેમ કે સંયોગને કારણે જે અવસ્થાઓ થઈ છે તો આજે આપણે અહીંયા સુધી સાધ્ય રાખીએ છીએ અને હવેથી આવતા સાધ્યમાં વિશેષ આગળ કરીશ. કોઈ પ્રશ્ન હોય તો